તારીખ 16/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 74
થતી નથી તો તારે એમ વિચારવું રહે છે કે જે આ જીવને અનંતકાળ ભવભ્રમણ કરવાનો બાકી લાગે છે નહીતર હવે આય આવેલો કાંઠે આવેલો ડૂબે નહીં કેમ કે કાંઠે ડૂબવાની સરસ સ્થિતિ નથી પાણી કાંઠા આવવાનો છે ચાર ઇંચ પાણીમાં કોઈ ડૂબે તો કેવી રીતે ડૂબે તો ચાર ઇંચ પાંચ ઇંચ પાણીમાં કોઈ ડૂબી શકે શીર્ષાસન કેવી હોય એવી દિવાલ છે સંપૂર્ણ અનુભવ હોય તો ડૂબે બાકી પાંચ ઇંચ પાણી નો અનુભવ હોય એમાં કોઈ માણસને ડૂબવું હોય તો ન ડૂબી શકે એવો કાંઠે આવેલાની વાત છે કાંઠે આવેલો ડૂબે નહીં અને ડૂબે તો સમજવું સરાસર ઊંધાઈ કરી છે ત્યારે એવું બીજું વર્ષે બીજું કઈ નથી અને જયારે ઉપયોગ દ્વારમાં ચેતનાને હુંપણે દ્રઢપણે ચિંતવવામાં આવે છે ત્યારે એ ચિત્ત પરિણતિ ઉત્પન્ન થાય છે અને એ ચિત્ત પરિણતિ વડે સ્વરૂપ રસની આત્મરસની ચૈતન્ય રસની અમૃત રસની ઉત્પત્તિ થાય છે આ વાત મેં સાથે સાથે લીધી છે એ બહુ અનુભવપૂર્વકની વાત લીધી છે કે કોઈ પણ વિષયની ઘણો રસ થતા એની પરિણતિ થાય છે અને પરિણતિ જેમ જેમ ગાઢ થાય છે એમ એક વિષય ઘણો રસિક એનો રસ ગાઢ થતો જાય છે પરિણતિને રસ અભિનામ આવે છે એમની ભાષામાં લઈએ તો નિરંતર અપને સ્વરૂપ કી ભાવનાને મગ્ન રહે દર્શન જ્ઞાન ચેતના કા પ્રકાશ ઉપયોગ દ્વારને દ્રઢ ભાવે દ્રઢ ભાવે દ્રઢ ચિંતવે એટલે દ્રઢ ભાવે એટલે હું પણ ભાવે ભાવવાનો અર્થ હું પણ ભાવે ચિત્ત પરિણતિ તે સ્વરૂપ રસ હોય છે અને જે ચિત્ત પરિણતિ થાય દ્રઢ ભાવનાથી શું થશે દ્રઢ ભાવનાથી એની પરિણતિ થઈ જશે અને પરિણતિ થવાથી સ્વરૂપ રસની આત્મરસની ચૈતન્ય રસની ઉત્પત્તિ થઈ જશે એક પરિણતિ અને રસનો વિષય દ્રઢપણે વિરમને પકડીને પોતાપણું ભાવતા જ્ઞાનીઓ કરે છે શું જ્ઞાનીઓ શું કરે છે કે દ્રઢપણે પોતાના સ્વરૂપને ચૈતન્યના પ્રકાશને દ્રઢપણે ભાવે છે એનાથી એની પરિણતિ હોય છે એનાથી એનો એને રસ હોય છે ને એ રસને અંદર તલ્લીન છે આ ક્રિયા કરે છે બીજું કાંઈ એને કરવાનું કારણ કે કાંઈ કાર્ય નથી અંદરનું કાર્ય બરાબર ચાલે છે પૂર્ણતા સુધી જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી એ બરાબર ચાલે છે આ વિષય થોડો વધારે ઊંડાણથી ચિંતન મન મંથન માં લેવાયેલો છે અને થોડું એ બાજુ ચિંતન મંથન પછી પ્રેક્ટિકલ સાઈડ જે છે એ બાજુ આવવા જેવું છે અનુભવ પ્રકાશની વિશેષતા એ છે કે બે લીટીમાં એમને એવી વાત કરી છે કે જેનો બધો રસપસ લઈને એ વાત કરી છે એટલો બધો રસ આખી વાત એને પોતાના અનુભવથી બે લીટીમાં મૂકી કુજી બેન છના વચના મૃત જોઈએ તો એમને ભાવનાનો વિષય બહુ લીધો છે ભાવનાનો વિષય એટલા માટે લઈએ છીએ પછી આગળનો રસ્તો બહુ સાફ છે જ્ઞાન તો આત્મા છે અને જ્ઞાનમાં આત્મા ચડી જાય પણ અમને નથી જરૂરતો, તો વાત એટલી જ છે કે ભાવનામાં નથી આવ્યો. ભાવનામાં આવ્યા પછી રસ્તો બહુ સવાનો સુગમ એટલો બધો છે કે આશ્ચર્યકારક સુગમતા છે, એટલો બધો સુગમ રસ્તો છે ભાવનામાં. એમને પોતાના વક્તવ્યમાં ભાવનાનો વિષય વારંવાર લીધો છે, ભાવનાની પ્રેરણા પણ બહુ આપી છે અને ભાવનાનો લાભ કેટલો છે એ પણ પ્રેરણા આપવા માટે જ વાત કરી છે કે ચોરી બ્રહ્માંડ ફરી જાય કોઈ ભાવના નિષ્ફળ ન જાય. અને કોઈ એમ કે ભાવના નિષ્ફળ જાય છે તો ચોરી બ્રહ્માંડને ફરવું પડે એમ કે છે. એટલે આખા જગતના અસ્તિત્વ કરતા બળવાન ચીજ છે ભાવના એમ કે છે. ત્રણ લોકના અસ્તિત્વ કરતા જે શાશ્વત છે ત્રણ લોક ચૌદ બ્રહ્માંડ એનું અસ્તિત્વનું જે બળ છે એના કરતા ભાવનાનું બળ વધારે છે એમ કે છે. કેમ કે શુદ્ધ સ્વરૂપની ભાવના છે એટલે એ ભાવનાનું મહત્વ દર્શાવવા માટે બહુ જ અનુભવમાંથી નીકળેલા વચનો છે. ગુરુદેવ વાંચીને આપણે થઈ ગયા બેન શ્રી ના વચનામૃત નું પુસ્તક બહાર પડ્યા પછી ગુરુદેવ વાંચીને આપણે કેમ પોતાના ઉપકારી ગણીને એમનું સ્મરણ કરે છે વારંવાર અને એમની ભક્તિનો અને બહુમાનનો વિષય છે. જે વાત કરે છે એ પોતાની મૌલિક પદ્ધતિથી અંતરમાંથી ઉભેલી સ્વતંત્ર વાતો કરે છે. આપણે જે વૈષ્ણવ વચનામૃત સ્વાધ્યાયમાં થઈ ગયા છે એ વખતે સોમગઢથી કોઈ કોઈ લોકો સાંભળવા આવતા આવ્યા અને જેમણે સંકલન કર્યું છે એ હિંમતભાઈને ખુદ ને આશ્ચર્ય થયું કે તમે જે વચનામૃતનું વાંચન કરો છો અને જે લોકો આવીને વાત કરે છે મને નવાઈ લાગે છે. કેમ કે હું જેના તેના ઉપર વિશ્વાસ નથી મૂકતો પણ જેના ઉપર હું વિશ્વાસ મૂકું છું એ લોકો જયારે વાત કરે છે ત્યારે મને નવાઈ લાગે છે. કેમ કે એમની મૌલિકતા ઘણી છે અને આપણા વાંચકમાં ઘણો કાયદો છે એમાં કે કેવી કેવી મૌલિકતા છે કેવી કેવી વાતો કરી છે. એવું નથી છીછરું જે કોમેન્ટ છે એવું છીછરું નથી, બરોબર ઘણું ઊંડાણ છે અને એવું ઊંડાણ છે એટલે ગુરુદેવે એની પ્રશંસા કરી છે. એની પ્રશંસાનો ભાવ આવ્યો છે ગુરુદેવને જે ઉછાળો આવી ગયો લાખ પુસ્તક જે કીધું ને એ ઉછાળો આવી ગયો એ એમની મૌલિકતા જોઈને ઉછાળો આવ્યો છે. ગુરુએ જયારે કોઈ પોતાનો શિષ્ય એવો પાકે ત્યારે એની છાતી ગજગજ ખુલે છે કે નહીં આ એવી વાત છે, આ એવી વાત છે. એ પોતાને પ્રમોદ ઘણો થયો છે કારણ આમ તો સીધો પરિચય કરવાનો તો પસંદ નથી એમને કે બેન શ્રી વાંચતા હોય એની સાંભળે તો કઈ એમના ભાવનો પરિચય થાય. પોતાના જ્ઞાનથી ખ્યાલ આવી જાય આમની દશા બહુ સારી છે બીજું કોઈ વાતચીતનો સીધો પ્રસંગ નહીં અધ્યાત્મ વિષય. એમણે પોતાનો બધો જે વિષય હતો જ્ઞાનમાં એ બધો પોતાના વક્તવ્યમાં ખુલ્લો ગયો એ વાત બહાર આવી પુસ્તક આકારે જયારે છે ઘણો પ્રભાવ થયો પોતાને આ મનના પ્રત્યે પ્રમોદ તો એ વધ્યો છે પુસ્તકના કારણે. ये बात आ सकते अरे ठीक है आप तो हमारी बात की प्रशंसा करता तो अपना पुस्तक आएगा पीछे प्रशंसा करे से हमें क्या हमारी बात रही एक बल ले તમારી વાત જો ગુરુદેવ કેવી પ્રશંસા કરે છે સમજણ પડે સર્ટિફિકેટ એક વાર તો લઈ આવો એક શબ્દ નું તો એમાંથી ઘણા શબ્દો એકરામાંથી એક શબ્દ નું તો સર્ટિફિકેટ લઈ આવો મનુષ્ય જીવને એનો અનાદર થાય તો અપરાધ થાય એટલા માટે એની ગંભીરતા છે જેટલું એની અંદર મહત્વ છે એ મહત્વ સમજાય આદર આપવો જોઈએ ન સમજાય તો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ પણ ન સમજાય ને અનાદર થાય તો અપરાધ થાય અત્યારે આપણે આગળ આમાંથી નહીં ચાલીએ આટલી વાત ઉપર થોડું હોમવર્ક કરવામાં આવે પછી આપણે ચર્ચા કરવી છે તે વિષય ઉપર ગમે તે કરશું વાંચન કરવા ખાતર વાંચન કરવું અને સાંભળવા બેસવા સાંભળવા ખાતર સાંભળવા બેસવો બરાબર સિન્સિયરિટીથી કામ હાથમાં લેવું કામ કરવું કામ કરવાનું સિન્સિયરિટીમાં આવવું ચિંતન ના અહંકાર એ ચિંતનના દ્રઢતા દ્રઢતાથી પરિણતિ ને પરિણતિથી વિષય છે શબ્દો થોડા છે માન બહુ જરૂરી છે એટલે વિષય એવો છે કે જો એના ઉપર આપણે છે આ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને આપે છે પ્રેક્ટિકલ એક પ્રેક્ટિકલ આપે છે વર્કઆઉટ કરવાનો છે તમારે શું વર્કઆઉટ કરીને જરા આઉટપુટ કરી દેખાડજો શું અહીંથી બહાર ન નીકળવું જોઈએ ખોજી જીવ હોય તો જ્યાં સુધી એને આઉટપુટ એટલે એને પ્રોડક્ટ ન મળે ત્યાં સુધી કલાકોને દિવસો સુધી અમારે રોકાઈ જાય વિષય એવો છે કલાકો તો નીકળી જાય પણ દિવસો નીકળી જાય જો બહાર આઉટપુટ ન હોય તો વિષય એવો સરસ છે ભાવના નિરંતર ભાવના એ પ્રગટ પાત્રતા છે અને પાત્રતાની પહોંચ છે. સ્વાનુભવમાં પાત્રતાની પહોંચ છે, બુદ્ધિની જ્ઞાનના ક્ષોભની કે કોઈ ક્રિયાકાંડીની પહોંચ નથી. એમાં બીજા કોઈ દાની હોય કે ક્રિયાકાંડી હોય કે બુદ્ધિવાળા જ્ઞાની હોય, દાની જ્ઞાની ક્રિયાકાંડી એમાં જ્ઞાની બધા લેવા ક્ષોભક્ષમ વાળા બુદ્ધિવાળા એ કોઈ પણ નથી. ઓછામાં ઓછા બુદ્ધિ હોય પણ પાત્રતા અંદરમાં અંદરમાં જ્ઞાન દર્શન ના ઉપયોગ ના દરવાજે ઉપયોગ દ્વારા લીધો ને જે ચેતનાનો પ્રકાશ છે એ સાક્ષાત પરમાત્મા છે. જે ચેતનાનો પ્રકાશ છે ચૈતન્ય મૂર્તિ એ સાક્ષાત પરમાત્મા છે, કારણ પરમાત્મા છે. જ્ઞાન દર્શન ના ઉપયોગ ના દરવાજે આવીને ઉભો છે તો કહે છે કે મને દર્શન થતા નથી, પણ છે. જ્ઞાની એમ કહે છે કે અમે દર્શન કર્યા, અમે જોયા, અમે દર્શન કર્યા, તારા ઉપયોગમાં ઉભો છે. ભાવનામાં દર્શન કરવા તો ભાવનામાં તને દર્શન થતા નથી, હું શું કરું? ઉપયોગ દ્વારા પરમાત્મા હશે તમે કયો છો એટલે, પણ મને દર્શન થતા નથી, હું શું કરું? કે તો ભાવનામાં આવ્યો નથી માટે નથી થતા. ભાવનામાં આવે તે થઈ જાય, બીજું કઈ નથી. આ સીધી વાત છે, કેમ કે એ પાત્રતાની ત્યાં પહોંચ છે અને એ પરમાત્મા ત્યાંથી ખસવાનો નથી. તું જોતો નથી, તું અવગણના કરે છે, તો મોઢું ફેરવીને બીજા કામમાં લાગી જશો, પણ એ ત્યાંથી રિસાઈને ક્યાંય લ્યા જાય એમ
નથી,
ખસે એમ નથી. નહીં તો શું થાય, આ દરકો યાદ તો થાય મોઢું ફેરવીને. આ કારણ પરમાત્મા અનંત કરુણામય છે, એ અનંતકાળથી જીવન આદર કરતો હોવા છતાં પોતે ખસતા નથી. આગળ કરીએ છીએ દરેકના ઉપયોગમાં છે, મારા તમારા સૌના ઉપયોગમાં એ વાત છે. ઉપયોગ દ્વારા ખરી મૂર્તિ છે, જોવે એટલી વાત છે ભાવનામાં આવીને. બાકી કાંઈ કોઈ નથી, કરો કર્યો કર્યો કોડી નહીં, આ કરો એલિટરેશન, કર્યો કર્યો કોડી નહીં. કોડો છે ને સમજો, એટલે એમ થાય કે આમ ક્યાં કરો કાંઈ નથી, નહીં તો મને સમસ્યા લાગે. એવું કોડા જેવું વિશે છે.
ભાવના છે એ શબ્દોની કે વિકલ્પોની રચના નથી, ભાવના છે એ શબ્દોની રટણતા નથી, વિકલ્પોની
રટણતા નથી, પણ ભાવના છે એ ભાવુકતા નથી. તો એ ચર્ચા થઈ હતી અનિલભાઈને ત્યાં, પ્રશાંતભાઈને ક્યાં છે. ભાવના ભાવુકતામાં શું છે? ભાવુકતા છે એકદમ ભાવમાં ઉભરો આવે છે ત્યારે જે ભાવુકતામાં આવે છે. ભાવનાનું સ્વરૂપ બીજું છે, ભાવુકતાનો સ્વરૂપ જુદું છે. એટલે ભાવના એક નિરંતર રહે છે, ભાવુકતા અમુક સમયની ક્ષણે હોય છે, પૂરી થઈ જાય છે ભાવુકતા, પછી ભાવુકતા ચાલુ નથી રહેતી. ભાવુકતા જુદી ચીજ છે અને ભાવના જુદી ચીજ છે, એ ભાવનાનો વિષય છે, ભાવુકતાનો નથી. રટણ ચિંતન તો વિકલ્પ તો નથી, પણ ભાવુકતા નથી, ભાવના જેવી વસ્તુ છે. ભાવના છે અપ્રાપ્તિમાં ઉત્પન્ન થતી ચાહના છે, અને એની પૂરતી પ્રાપ્તિ સિવાય બીજી રીતે નથી. ભાવનાની અને ચાહનાની પૂર્તિ ક્યાં છે? કે જેની ચાહના છે એ વસ્તુ મળે એની પૂર્તિ છે, ત્યાં સુધી એની પૂર્તિ નથી થતી, એ મટતી નથી. જે છે મળતી નથી એટલું જ નહીં, તરસ પાણી ન મળે ને તરસ વધતી જાય, વધતી જાય, એનું નામ ભાવના છે. વસ્તુ ન મળે તો ભાવના ઘટે નહીં, વધે. પાણી ન મળે તો પાણીની તૃષા વધી જાય, ઘટે નહીં કોઈ દિવસ. અને પાણી મળ્યું છૂટકો એને થાય.
સ્વરૂપ ની ભાવના, આત્મ શાંતિ ની ભાવના એમ લઈએ,
એ પણ એક વાત છે. સ્વરૂપ ની ભાવના કહો કે આત્મ શાંતિ ની ભાવના કહો. આત્મ શાંતિ એ સ્વરૂપ નો એક અવયવ છે. આત્મ સ્વરૂપ એ આત્મ શાંતિ ઉપરાંત બીજું ઘણું છે એવું છે. એટલે આત્મ શાંતિ કહેતા સ્વરૂપ કઈ લઈએ તો વાંધો નહીં. આત્મશાંતિ કહેતા એમાં સ્વરૂપ ઇન્ક્લુડ થઈ ગયું તો હોય તો વાંધો નથી એની સાથે.
વર્તમાનમાં
એટલું જ સ્વરૂપ નથી,
અશાંતિનો ઉભો છે. એ
ઠીક વાત છે, પણ છતાં સ્વરૂપ લેવું છે. એટલી શાંતિ નથી લેવી, ઘણો છે એ સિવાય. શાંતિ ઉપરાંત ઘણો છે.
આત્મશાંતિ ની સાથે ઘણું બધું અપાવે છે. આત્મશાંતિ ની સિવાય ઘણું બધું અપાવે છે.
બહુ મોટો વૈભવ છે, સ્વરૂપ નો વૈભવ ઘણો છે. શાંતિ તો એનો એક હીરો છે, એક પાસું છે. હીરાના સેંકડો પાસા માંથી એક પાસું છે આત્મશાંતિ નો. આખો હીરા નો જગ્યા ઘણો છે, તે એક પાસા જેટલું નથી. આખું જગત કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે,
જે
ત્રણેય કાળના પર્યાયો સહિત. છતાં એ જ્ઞાનનો કોઈ અંશ સ્વરૂપથી વિચલિત કેમ નથી થતો? અને જગતના કોઈ ચિત્ર વિચિત્ર પ્રસંગ પ્રત્યે એક સમય માટે એક અંશ પોતાને સન્મુખ થાય એમ કેમ નથી થતો? એને જાણે એને વિદા કરે છે. એક વન સાઈડ આ છે. અંધે અધર સાઈડ તમે લો તો લોકા લોક નો ત્રણ કાળના ચિત્ર વિચિત્ર પ્રસંગો ને પદાર્થ એમાં એક પ્રતિછેદ છે, એમાં એક પ્રતિછેદ અનંતમાં ભાગે, અનંતમાં અંશે, અને એક સમય ત્રણ કાળમાંથી અનંતકાળમાંથી ત્યાંથી ફેરફાર કેમ નથી? સ્વરૂપ ની અંદર આત્મ સ્વરૂપમાં એટલો વૈભવ ભરેલો છે. અમૃતચંદ્રાચાર્ય તો સમય સારની ટીકા કરતા કરતા એક કળશ માટે છે, અદભુતાત અદભુતમ. અદભુત છે અદભુત અંદર વિકલ્પ છે. બસ થા અને આ કહેવાથી પણ બસ થા એમ કરીને એક તરસ લેખો ભાષામાં પૂરું પડે એવું નથી, ભાષાથી પૂરું પડે એવું કહેવા જાવ તો કહી શકાય તો પછી શું તો કે એમાં ડૂબી જાય. બીજું કઈ એમાં આત્મા ડૂબેલો એ સાદી અનંત કાળ કરી, બીજું કઈ એનો નતીજો નથી, એનો કોઈ બીજો રિઝલ્ટ નથી, એનો ફળ નથી, એવું સ્વરૂપ છે. અનુકૂળતાના સુખ માટે એક માણસ દિવસ ના કેટલા ટાઈમ મજૂરી કરે છે? માણસ જે મજૂરી કરે છે ભલે ઓફિસ 8-10 કલાક પૂરતો એટેન્ડ કરતો, પણ પછી તો રટણી છે, આનું આમ કરવાનું, આનું આમ કરવાનું, શું કરવાનું? તારી બધી અનુકૂળતા હસવાઈ રહ્યા, કપડા લતા, ખાવું પીવું, મકાન આદરૂપ, વ્યવહારિક પ્રશ્ન બધા હસવાઈ રહ્યા. આના માટે આટલું ચૂકવે છે, ખર્ચ કરે છે, સમય અને શક્તિ. અનંત કાળનું અનંત સુખ સાધી અનંત અનંત સમાધિ સુખ અનંત દર્શન અનંત જ્ઞાન સહિત, પછી એટલું સુખ નહીં, અનંત દર્શન અનંત જ્ઞાન સહિત. એની પ્રાપ્તિ માટે કેટલી ભાવના જબરદસ્ત આવે. જો આની પ્રાપ્તિ માટે આટલી મજૂરી કરતો હોય તો એની પ્રાપ્તિ માટે કેવી જબરદસ્ત ભાવના ઉત્પન્ન થાય. એ ભાવના ઉત્પન્ન થાય એના દર્શન છે, એ ભાવના ના આવે ત્યાં સુધી અંધાર ઘોળો છે, કઈ પત્તો લાગે નથી, ગમી કરીને મરી જાય છે. ભાવના ઉપર એમનું દરેક જ્ઞાની નું એટલું વજન છે. આ વિઠ્ઠલજી ની વાત છે, કોઈ પણ જ્ઞાની નું એટલું જ વજન છે. એ વિશે તમામ જ્ઞાનીઓ એક જ વાત કરે છે, બીજી વાત કોઈ કરતા નથી. સર્વે જ્ઞાની એક જ વાત કરે છે, પછી નામ આપણે કોઈ વખત આ જ્ઞાનીના નામથી વાત કરીએ કે આ જ્ઞાની આમ કહે છે, કોઈ વખત આ જ્ઞાનીના નામથી વાત કરીએ કે આ જ્ઞાની આમ કહે છે, બાકી તો સર્વે જ્ઞાની એમ જ કહે છે. એ વાત એની અંદર ગર્ભિત સમાવેશ થયેલી છે, એમાં કોઈ બીજી રીતે દેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી. બોલવા માત્ર નહીં, ચિત્તને ચેતનામાં લીન કરે, ભાવના બોલવા માત્ર નહીં, ચિત્તને ચેતનામાં લીન કરે.
જે પદાર્થને પામવો છે, જેનો અનુભવ કરવો છે, તે પદાર્થની પ્રાપ્તિની ભાવના ભૌતિક ભાવના થવી તે બહુ સ્વાભાવિક છે. જેમ જગતમાં સંસારમાં અન્ય પદાર્થોની જરૂરત છે, તો વારંવાર તેનો જેને જરૂર છે તેનો વારંવાર વિચાર આવે છે, અને જ્યાં સુધી તે પદાર્થ ન મળે ત્યાં સુધી તે વિચાર લંબાય છે, સ્વાભાવિક રીતે છે. આત્માને સુખ શાંતિ જોઈએ છે તો જ્યાં સુધી એ સુખ શાંતિ અનુભવરૂપ ન થાય સ્વરૂપના અવલંબને, ત્યાં સુધી એની ભાવના રહે. જો સ્વરૂપની ભાવના જ ન હોય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના જ ન હોય, તો પછી સ્વરૂપની પ્રાપ્તિ થવાનો ક્યાં પ્રશ્ન છે? ભાવનાનો અભાવ એમ સૂચવે છે, ભાવનાના અભાવથી એમ સૂચિત થાય છે કે એની જરૂર નથી. એટલે જે જીવને સ્વરૂપાનુભવ થાય છે એને પોતાના સ્વરૂપની ભાવના નિરંતર રહ્યા કરે છે. સ્વાભાવિક તો થાય છે કે નિરંતર ન રહીએ ને ક્યારેક ક્યારેક થાય છો તો શું, આટલો સવાલ થાય. પણ તો પછી એનું મૂલ્ય સમજવામાં આવ્યું નથી. ત્યારે સર્વોત્કૃષ્ટ પદાર્થ હોય અને એની પ્રાપ્તિ ની સંભાવના હોય, શક્યતા હોય, પોતે જે પદાર્થ હોય, તો પછી એની ભાવના ક્યારેક ક્યારેક એમ શા માટે, એવું શું કરવું? બહારમાં તો જેમ લાભ મોટો એમ એનો રસ અને એ બાજુના પરિણામ તીવ્ર થાય છે. બહારમાં જેમ લાભ અથવા સુખનું કારણ વિશેષ સમીપ હોય, નજીક હોય, તો નિરંતર એના પરિણામ ચાલે છે. અને છતાંય તો એ પર પદાર્થ ને ક્ષણિક છે, આ તો સ્વ પદાર્થ ને શાશ્વત છે. અનંત શાંતિ મળે એમાંથી, એવો પદાર્થ છે. અનંત સુખ મળે, અનંત આનંદ મળે, એવો પદાર્થ છે. એટલે ભગવાનની વાતમાં કયો કે ગુરુની વાતમાં કયો, વિશ્વાસ હોય તો બીજી વાત છે ને, વિશ્વાસ ન હોય તો બીજી વાત છે. આનું એક કારણ એ છે કે જે વાત સામે આવી છે એમાં વિશ્વાસ આવે તો જુદી વાત થાય છે, વિશ્વાસ ન આવે તો જુદી વાત થાય. વિશ્વાસ આવે એને નિરંતર ભાવના ઉત્પન્ન થઈ જાય, જેને વિશ્વાસ નથી એને પછી ભાવનાનું કોઈ ઠેકાણું નથી. ક્યારેક ક્યારેક થાય છે એનો અર્થ કે એનું કાંઈ કોઈ ઠેકાણું નથી.
ક્યારેક ક્યારેક થાય છે એનો અનુસંધાન આપે ગુરુના વચન પર વિશ્વાસ ત્યાં સુધી લઈ જવાનું છે.
ક્યારેક ભૂખ લાગી, ક્યારેક આહારની ઈચ્છા થઈ, ક્યારેક બહાર ફરવા જવાની ઈચ્છા થઈ, ક્યારેક બેસવાની ઈચ્છા થઈ, એમ લૌકિક પદાર્થની કિંમત કેટલી સામાન્ય છે. જુદા જુદા પદાર્થોની ઈચ્છા છે તો ક્યારેક વિચાર આવે, પાછો વિચાર શાંત થઈ જાય. એમ આત્માનો વિચાર આવે પાછો બંધ થઈ જાય, પાછો ક્યારેક આવું બંધ થઈ જાય. વિશ્વાસ એનું મૂલ્ય નથી ભાઈ. સ્વાધ્યાયમાં એટલી હદે કામ થવું જરૂરી છે કે આની જેટલી કિંમત છે એટલી કિંમત હશે, કિંમત અંકાય. નહીત્ર આ તો એક વિચાર જ્ઞાન છે. આપણે જે સ્વાધ્યાય ચાલે છે એમાં તો ખાલી વિચાર ચાલે છે. જવાનું છે વિચાર થી આગળ, વિચાર થી આગળ ભાવનાપૂર્વક અવલોકનમાં જવાનું છે, તે જ્ઞાનના પ્રયોગમાં જવાનું છે, અનુભવમાં જવાનું છે, પણ વિચાર જ્ઞાન થી આગળ જવાનું છે એ ક્યારે બને? કે વિચાર જ્ઞાનમાં એનું જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય સમજાય ત્યારે, ત્યારે એનામાંથી ભાવનાની ઉત્પત્તિ થાય. મૂલ્ય સમજાય તો ભાવનાની ઉત્પત્તિ થાય. આ જગતમાં કોઈ પદાર્થની જેટલી કિંમત નથી, અથવા ત્રણ લોકની કિંમત નથી, ત્રણ લોકના સર્વ પદાર્થોની કિંમત નથી, એથી અધિક આત્મકલ્યાણ કિંમત છે, એથી અધિક આત્મ સ્વરૂપની કિંમત છે. ત્રણેય લોકના પદાર્થો એક સાથે મૂકો એક રાજવાના પલ્લામાં, એના કરતા પણ અધિક મૂલ્ય આત્મકલ્યાણ અને આત્મ પદાર્થ સમજાય, હજી તો વિચારમાં સમજાય, તો એનું વજન બરાબર પડે, તો એની ભાવના યથાર્થ રીતે શરૂ થાય. નહીતર યથાર્થ ભાવના એટલે નિરંતર ચાલે એવી ભાવના નથી મળતી. પછી જે ઉપર છેલ્લી ભાવના મળે છે એનાથી કોઈ કામ કર્યું થયું નથી ને થવાનું પણ નથી, એવી તો અનંતવાર થઈ ગઈ છે, પણ એનાથી કોઈ કામ થયું નથી ને થવાનું નથી. જગતના પદાર્થ મૂલ્ય ખસ્યું નથી. મૂલ્ય કરવાનો તો જીવનો સ્વભાવ છે, પણ જગતના પદાર્થોનું સુખ માટે જે મૂલ્ય કર્યું છે એ મૂલ્ય ખસ્યું નથી. એટલે એ જગ્યા ખાલી થાય તો બીજાનું મૂલ્ય આવે ને. એનો અર્થ કે સુખ લાગે છે ચાલતા પરિણામમાં, પોતાને દુઃખ હોવા છતાં દુઃખ નથી લાગતો, તો ભ્રમથી બીજું દેખાય છે. જ્ઞાનમાં તો જોયું હોય તેવું જણાય, તો દુઃખ દુઃખ રૂપે નથી જણાતું. એનું કારણ શું? કે અન્યથા કલ્પના કરે છે, ભ્રમણામાં છે, દુઃખને સુખ જાણે એમ છે. એ વાત તો સ્પષ્ટ છે. કેટલી યોગ્યતામાં આવ્યા વગર ત્યાં ને ત્યાં રહી જવાનું થશે, કેમ કે દુઃખ લાગતું નથી તો ખસવાનો ઉપાય નથી થવાનો, ખસવાનો ઉપાય નથી થવાનો.
ચાલુ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે,
બસ પછી ત્યાં અટકે નહીં તો શું થાય? પછી ત્યાં અટકે તો શું થાય? સ્વાભાવિકપણે ત્યાં અટકવું થશે, આયુષ્યનો કાળ નીકળી જશે. ચારે બાજુનો ચારે પડખાનો વિચાર તો કરવાનો છે કે આમના આયુષ્ય નીકળી જાય પછી શું દશા થાય. ત્યાં વિવેક કરવા યોગ્ય હતો, કરવાનો હતો, ત્યાં વિવેક ન કર્યો આ જીવે તો અવિવેકનું ફળ કાંઈ કુદરત છોડી દે તો ના છોડે. માટે મારા મનુષ્યના સમયનો આત્મહિતમાં પૂરેપૂરો ઉપયોગ કરી લો, એ જાતની દરકાર અને કાળજી સમજણપૂર્વક ઊભી થાય, સમજણ હોય તો ઊભી થાય, નહીતર પ્રમાદમાં કાળ જાય. પાત્રતાના 105 નંબરનો પત્રાંક છે ને, એમાં ઉપયોગથી એક ફળ ઘટના અહીંયા ઉપયોગમાં દરકાર છે, સાવધાને છે, એક એક ફળની સાવધાને છે. મારો સમય મારે આત્મહિતમાં લગાવવા માટે એની ઘણી કિંમત છે અને એ ચીજ વેડફી નાખવા જેવી નથી. એ રીતે એને પોતાને સમજણાવે જરૂર કામ થાય. એટલા બધા ફેરફારો થાય છે એની ગણતરી બાદ બની જાય છે. જે ઉદય છે એમને જ રહેવાનો છે એમ માંગી લઈએ તો એ બ્રહ્મ છે તો ખમારી જશે. જગતમાં જે પરિવર્તન થાય છે એ તો પ્રત્યક્ષ છે, એ તો સમજાય એવી વાત પ્રત્યક્ષ છે. કોઈને કોઈ સંજોગો શાશ્વત રહ્યા હોય એવું એક દાખલો તો છે. પછી એમના ઉપર વિશ્વાસ આવ્યો ક્યાંથી તમે? એના ઉપર વિશ્વાસ આવ્યો કેવી રીતે? વિશ્વાસ કરવા જેવી ચીજ નથી. આ ભાવના આત્મભાવના જગાડવા માટે તો 12 ભાવના લખી છે આચાર્યએ. અનિત્ય ભાવના, અશરણ ભાવના, અન્યત્વ ભાવના, જે ભાવના લખી છે એના માટે તો લખી છે. કોઈ રીતે જીવને ચારે પડખેથી વિચારીને આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય, યથાર્થ ભાવના ઉત્પન્ન થાય તો નિરંતર રહે. અને એ નિરંતર ભાવના જો રહે તો દર્શન નો ગળે અને જ્ઞાન જે પોતામાં જ જે ચૈતન્યનો પ્રકાશ છે એને દીખતો નથી. પોતાનામાં જે પ્રત્યક્ષતા છે અને એ જ ખરેખર પરમ તત્વ છે, જે પ્રત્યક્ષ સ્વરૂપે છે એ જ પરમ તત્વ છે, એને જે દેખતું નથી જ્ઞાન, કેમ કે જ્ઞાન મલિન છે, એ ભાવનાના કારણે નિર્મળ થાય છે. દર્શન મોહની અસર જે જ્ઞાન ઉપર છે એ ભ્રમણા કરે છે જ્ઞાનને, એ પણ છૂટે. અને જે મલિનતા છે કશાય રસને લઈને, ચારિત્રમોને લઈને, એ મલિનતા પણ ઘટે. જે રાગરસથી રંજાયમાન થયેલું જ્ઞાન છે એ મલિન છે, પોતાના પ્રકાશને જોતું નથી, પોતામાં રહેલા પોતાના પ્રકાશને જોઈ શકતું નથી. કે ચેતનાનો પ્રકાશ ઉપયોગ દ્વારમાં છે તેને સ્વસ્વરૂપ રૂપે દ્રઢપણે હવે આવું મારું સ્વરૂપ છે એમ દ્રઢપણે એ સ્વરૂપને રૂચિમાં લઈએ, અત્યંત રૂચિ પ્રગટે તો એની પરિણતિ થઈ અને આત્મરસ ઉપજે. વાત તો બહુ વ્યવસ્થિત છે, સંક્ષેપમાં પણ વાત ઘણી વ્યવસ્થિત છે. ભાવનાના કાળમાં કામ થાય છે દર્શનોને ગળવાનું અને જ્ઞાનને નિર્મળ થવાનું, જ્ઞાનની મલિનતા છૂટવાનું. જે અનુભવનું કારણ છે એ અનુભવનું કારણ હોય તો એની કિંમત પણ એટલી જ કરવી જોઈએ જેટલી અનુભવની કરીએ. એટલે તો અમને સંકેતના ભેદ લીધા, સંકેત નહીં હોવા છતાં કે એની કિંમત સંકેત જેટલી કરજો. એક ન્યાય એની કિંમત સંકેત જેટલી કરજો. કેમ કે એ કારણમાં કાર્ય નિહિત છે, ગર્ભિત છે, અથવા એ કારણ સાથે કાર્ય બંધાયેલું છે, પ્રતિબદ્ધ છે, બંધાયેલું છે. કારણ આમ એને કાર્ય ન થાય એવું ન બને. એમ માણસ વિચારે છે, મને અનુભવ નથી, હું શું કરું, મને આત્મા દેખાતો નથી, હું શું કરું. તો અનુભવ નથી, દેખાતો નથી, એની ભાવના તો ન કરી શક, અનુભવ નથી કરી શકતો, કબૂલ, ભાવના ન કરી શક, કરી શકતો, વિકાર કરતો નથી. એ જ કારણ છે, અનુભવ નું કારણ એ જ છે, બીજું કોઈ અનુભવ નું કારણ નથી, ભાવના જ અનુભવ નું કારણ છે. એટલે બહુ મોટી વાત બતાવી દીધી કૃપાલદેવે, આત્મ ભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રહે. ખરેખર તો આત્મ ભાવના ભાવતા આત્માનુભવ થશે, આત્માનુભવ શબ્દ નાનો પીડ્યો એટલે કેવળ જ્ઞાન લઈ લીધું, કેમ કે આત્માનુભવ થતા કેવળ જ્ઞાન તો નિશ્ચિત થઈ ગયું. માટે ભાવનામાં કેવળ જ્ઞાનની સંધિ મારી, અનુભવની સંધિ ન મારી, ભાવનામાં કેવળ જ્ઞાનની સંધિ મારી, કે જેનાથી કેવળ જ્ઞાન પ્રગટે એ ભાવનામાં તું શું કરવા નથી આવતું અત્યારે, તો એ શક્ય છે, તને અનુભવ નથી, પણ અનુભવની ભાવના નથી થઈ શકે, અનુભવ નથી થઈ શકતો, કબૂલ કરીએ ચાલો, અનુભવની ભાવના નથી થઈ શકતી, નથી થઈ શકતી, તો એ વાત ખોટી છે તારી. એ પછી નાનક પાકી જુદી થઈ ગઈ, નિયત ફેર થઈ ગઈ વાતે, પણ જે ભાવના કરી શકે છે એ ભાવના કરતો નથી, એનો કે નિયત ફેર છે. સમજણ જે આપવી જોઈએ એ સમજણ જ નથી આવી, સમજણ ની ભૂમિકામાં જે સમજણ આવી, દુઃખ તો હજી પછી લાગશે, કઈક હળવો થયે, પણ જે રીતે સમજણ ની ભૂમિકામાં સમજણ આપવી જોઈએ એ નથી આવી. મૂલ્ય નથી ભાઈ, જે કિંમત આંકવી જોઈએ એ કિંમત સમજણ પૂર્વક આંકી નથી. બાળકને 100 એકડા શીખડાવીએ, પછી એને 100 ની નોટ બતાવીએ, આના ઉપર શું લીખ્યું છે, એકડો બે મીંડા 100 મેળવી, પણ એને એકડો બે મીંડા 100 એટલે 100 રૂપિયાની આ નોટ છે ને એની કિંમત કેટલી છે એ ખબર નથી, ખાલી એને આંકને જ ખબર છે. કેટલા કાગળના ટુકડાની કિંમત કેટલી છે એની એને ખબર નથી, એને આંકની ખબર છે કે આમાં એક પણ 2 મહિના સમય લખ્યું છે, કેમ કે આંક મહિના છે, એની ખરીદ શક્તિ ની ખબર નથી, એની ખરીદ શક્તિ ની ખબર નથી, આ આંક ટુકડામાં ખરીદ શક્તિ કેટલી છે એ બાળકને ખબર નથી. એટલે રમવા આપો તો એ પરંતા રમતા પડી નાખે. આ જે સ્વાધ્યાય છે એ મૂલ્યાંકન હદ સુધીનું એમાં કાર્ય થવું જોઈએ. જો મૂલ્યાંકન ન થાય તો સ્વાધ્યાય નથી થયો, આ શીખ્યો છે, બાપ લઈએ નવડે એકડે બાણું, નવડે બગડે બાણું, 2 નવડાનું બાણું, 1 અને 2 ની 100, પણ એનું મૂલ્ય કેટલું સ્વાધ્યાયનું કાર્ય ત્યાં સુધીનું પર્યાપ્ત થવું જોઈએ કે જેનાથી મૂલ્ય આવે, આ માર્ગનું, આ લાઈનનું, આ પદાર્થનું મૂલ્ય આવે. મૂલ્યાંકન થાય એટલે ભાવના ઉપડે, અને મૂલ્ય થાય એટલે દુઃખ લાગવું, બીજું ત્રીજું બધા પડખાય, એના આનુષંગિક પરિણામો છે એ બધા ચાલુ થાય.
સતત એના વિચારમાં લાગી જાય છે, સાંભળીને સતત વિચારમાં લાગી જાય કે શું છે આ,
સતત વિચારમાં લાગે એનું નામ જ ગવેષણા છે, એને જ ગવેષણા કહે છે. ચક્રવર્તીઓએ 6 ખંડને ગૌણ કર્યા, આ પદાર્થ કેવો, ભરત આદિ ચક્રવર્તીએ 6 ખંડને ગૌણ કર્યા તો આ પદાર્થ કેવો, અલૌકિક પદાર્થ છે, અલૌકિક દશા ઉત્પન્ન થાય છે, તો એનું મૂલ્ય જો ન સમજાય તો એનું વજન ખરે નહીં, અભિપ્રાય ખરે નહીં, વજન ખરે નહીં, અભિપ્રાય ખરે નહીં. અભિપ્રાય ઘડવો છે, એ અભિપ્રાય ન ઘડાય તો એના અભિપ્રાય પ્રમાણે પરિણામ ચાલ્યા કરે.
અહીંયા અટકવાનું થઈ જાય છે એવું સમજાણું છે કે અવલોકન ચાલવું જોઈએ. અવલોકન ચાલતું નથી તો બીજું કાર્ય એની પહેલાનું પણ કરી શકાય છે, એના ઉપર ધ્યાન રાખી લે. અવલોકન નથી ચાલતું તો વિચારણામાં, સુવિચારણામાં એકદમ આવી જવું જોઈએ. એ ભૂમિકાનું ઉપર કઈ વિચારણામાં જ નથી આવતી કે એ વિચારણામાં પણ ભાગી જવાનું જરૂરી છે.
એના જેવી કોના જેવી વાત થઈ કે માણસને કામે મોકલ્યો નહીં, ત્યાં મળ્યો નહીં એટલે પાછો હજી આવ્યો,
એના જેવું થાય.
એ કામ કેમ ન થયું, કેમ થાય એ માટે કેમ કાળજી ન રહી, કેમ કે એ કામની કોઈ જવાબદારી નથી, આ તો શેઠની જવાબદારી છે. મને તો કામ સાંપ્યું હતું, ભાઈ ઓલા ન મળ્યા તો કામ ન થયું, હું શું કરું એમાં,
શું કામ
એમાં મારો કઈ દોષ ખરો? એના જેવું છે, એને કાળજી આપી. આ કામ કરવું જ છે, કોઈ પણ રીતે કરવું છે, તો પછી નથી થતું એના કારણો બધું, નથી થતું એના કારણો બધું. આ તો સારું છે, એ કારણ કાર્યોનું સાહિત્ય ઉપલબ્ધ છે, એને કહેવાવાળા મળે છે, પણ ન મળે એ ગોતી કાઢે છે. એનું સાહિત્ય ન મળે, એના કહેવાવાળા ન મળે, એ અંતર્ગત જ નથી ગોતી કાઢે છે. જેને દરકાર છે એટલે સુધી કામ કરી જાય છે, અને દરકાર નથી એને સામે વસ્તુ આવે છે તો પણ દુર્લક્ષ થઈ જાય છે. એમ થાય
બહારના કોઈ પણ કાર્ય કરવા હોય તો કેટલે બધે પડખેથી ખૂબ વિચાર કરે છે એ પ્રેક્ટિકલી.
એ તો જીવનો સ્વભાવ છે કે જ્યાં પ્રયોજન ભાષે ત્યારે એ બાબતની પૂરેપૂરી દરકાર આવ્યા વગર રહે જ નહીં. લાભ નુકસાનનું જ્યાં પ્રયોજન ભાષે ત્યાં કાળજીની દરકાર આવ્યા વગર રહે જ નહીં, એની મુખ્યતા થયા વગર રહે જ નહીં. એનો તો પ્રયોજન નથી ભાઈ સાહેબ, પરમ પ્રયોજન છે ત્યાં પ્રયોજન નથી ભાઈ સાહેબ. અવલોકન નથી થયું, નથી થતું, ભાવના નથી, ભાવના કેમ નથી, મૂલ્યાંકન નથી થયું. તો રોજ મૂલ્યાંકન માટે તો રોજ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં તો ચારે પડખેથી મૂલ્યાંકન થવા માટે તો ચારે પડખેથી એની વાતો આવે છે. એક વાત ક્યાં આવે છે, સેંકડો હજારો વાત આવે છે. કોઈ રીતે જીવને એનું મૂલ્યાંકન થાય, ભાવના જાગે, પછી આગળની વાત સીધી છે. એને જગતના પદાર્થો માં સુખ બુદ્ધિ થી જે મૂલ્ય કર્યું છે એ મૂલ્ય ફેરવવું નથી. એને આપણને પૂછવામાં આવે કે જ્યારે આપણે ભણતા હતા કોઈ આપણી આર્થિક જવાબદારી ઘરમાં નહોતી, બાળક જન્મે ત્યારથી કોમર્શિયલ ક્ષેત્રમાં પ્રવેશ ન કરે એ પહેલા એની કોઈ જવાબદારી હોય છે? કોઈ જવાબદારી નથી હોતી. એના મા બાપ એને ખવડાવે, પીવડાવે, અને કપડા લત્તા ભણાવે, બરાબર છે? તો ત્યાં સુધી કોઈ આર્થિક પ્રયોજન તો નહોતું. એટલે અત્યારે જે પૈસાની કિંમત પાસે છે ત્યારે હતી કે ત્યારે નહોતું, કેમ કે એ જાતનું એને કોઈ કારણ કાર્ય પ્રસંગ જ નહોતો. ભણવું હરવું ફરવું કાંઈ પણ દોસ્તાર આ તે બીજું બધું એવું છે, કોઈ જવાબદારી માથે હોતી નથી. જ્યારે માણસ વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને એ પ્રવેશની અંદર એ 24 કલાક માટે એના પરિણામો ઇન્વોલ્વ ક્યારે થઈ ગયા, એનું 24 કલાક જે પરિણામો કેમ ચાલુ રહી ગયા તપાસી લઈએ પોતે, એમ કેમ બન્યું? ચાલો, એક કાળ એવો હતો કે એવું નહોતું થતું, બીજો એક સમય આવ્યો કે એવું થવા માંડ્યું, કેમ થયું? તપાસી લો કે પૈસાની કિંમત કેટલી છે. પૈસા છે તો લોકોમાં આપણું સ્થાન હશે, તો સમાજમાં આપણું સ્થાન હશે, તો આપણને માનપાન મળશે, તો આપણને બધી અનુકૂળતાઓ મળશે. હરેક જાતના જે બધા જેટલા એના પડખા છે, કિંમત થવાના, એ બધા પડખાનો અભ્યાસ થયો કે ન થયો? એક અભિપ્રાય ઘડાઈ ગયો કે આની પાછળ લાગી જવું જોઈએ. બધા લાગેલા છે ને આપણે લાગવું જોઈએ, દુનિયા આખી એની પાછળ છે, આપણે પણ એની પાછળ લાગવું જોઈએ. આ અભિપ્રાય થયા પછી એનાથી છૂટવું હોય તો નથી છૂટાતું, પછી તો એનાથી છૂટવું હોય તો નહીં છૂટાય, એની પરિણતિ થઈ જશે. ત્યારે હવે એક અભિપ્રાય નવો ઘડવાનો છે કે જેની કિંમત કરી છે એ નિર્મૂલ્ય છે, એની કોઈ કિંમત જ નથી. આ બાજુના માર્ગમાં, આ બાજુના વિષયમાં એની કોઈ કિંમત નથી. આખી દુનિયા અનુકૂળ થઈ જાય અને અનુકૂળતાના દંડ ખડકાઈ જાય તો એમાંથી આત્માને સુખ નહીં આવે, અને એમ ન થાય અને પ્રતિકૂળતાના દંડ ખડકાઈ જાય તો એમાંથી દુઃખ નહીં આવે. કલ્પનાથી દુઃખ ગમે એટલો થાય, કલ્પનાથી સુખ અને કલ્પનાથી દુઃખ ગમે એટલો થાય, પણ એમાંથી સુખ આવે કે એમાંથી દુઃખ આવે એ તો વસ્તુ સ્થિતિ નથી, માટે એની કોઈ કિંમત નથી. ભલે એની કિંમત અંકાઈ ગઈ છે, એમાં તો પૂર્વ સંસ્કારને લઈને બહુ જલ્દી થઈ જાય છે. એ તો પૂર્વ સંસ્કાર એ જ લઈને આવ્યો છે, અને એમાં પ્રસંગ ઉદય આવ્યો કે ભણતર પૂરું થયું અને દુકાને બેસી ગયા, ધંધે લાગી ગયો, એટલે બહુ ઝડપથી એ અભિપ્રાય કરવી અને એની પાછળ લાગી જાય છે. ક્યારે કેટલી જબરજસ્ત એની અસર થઈ ગઈ એની પોતાને ખબર પણ નથી, પણ હવે ખબર પડે છે કે છોડ્યું છૂટતું નથી, તો કેટલો અસરમાં આવ્યો છે. કેટલી અસર નીચે આવી ગયો કે આજે એને છોડવું હોય તો છોડવામાં પસીનો ઉતરે એવું છે. અભિપ્રાય બદલવો હોય તો મહેનત પડે છે, એટલો એટલી અસર બહુ થોડા કાળમાં લઈ લીધી, પછી તો એનો ઊંધો પ્રયોગ ચાલુ રહ્યો. જ્યાં સુધી આ વાત ઉપર ધ્યાન નથી ગયું, અથવા ધ્યાન ગયું છે પણ સૌનો પ્રયોગ ચાલુ નથી થયો, ત્યાં સુધી ઊંધો પ્રયોગ પાછો ચાલુ છે. એની દ્રષ્ટા પણ ઘણી થઈ, ઘણી ચાલુ છે દ્રષ્ટા, આખે આખે ગુલાટમાં પડે છે. એટલે થોડું થોડું આત્મા નથી થતું એવું લાગે છે, એનું કારણ આવી એક પરિસ્થિતિ છે. પણ છતાં એ પરિસ્થિતિમાં ફેરફાર બરાબર થાય છે, શક્ય છે. એની ગંભીરતા સમજવી પડે કે એ પરિસ્થિતિ અનંત દુઃખનું કારણ છે, પરિસ્થિતિ બદલાય તો અનંત સુખનું કારણ છે. એ પરિસ્થિતિ બદલવાની આજ્ઞા શ્રી ગુરુની છે, એ પરિસ્થિતિ બદલવાની આજ્ઞા જેની સ્વર્ગે પણ છે.